શ્રી પંચાસ્તી કાય સંગ્રહ ગાથા 162 અને 163 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 13.
આ આત્માના ચારિત્ર જ્ઞાન દર્શનપણાનું પ્રકાશન છે, અર્થાત આત્મા ચારિત્ર છે, આત્મા જ્ઞાન છે અને આત્મા જ દર્શન છે એમ અહીં સમજાયું છે. એટલે આત્મા પોતે દર્શન જ્ઞાન ચારિત્ર સ્વરૂપ જ છે. આત્મા સ્વરૂપથી ચારિત્ર છે, આત્મા સ્વરૂપથી જ્ઞાન દર્શન સ્વભાવ સ્વરૂપ છે. પહેલા ચારિત્ર નો બોધ લે છે, ફરીને આપણે લીધો છે. જે આત્મા ખરેખર આત્માને આત્માથી આચરે છે તે છે આત્મા, કે જે આત્મામય હોવાથી અનન્યમય છે તેને આચરે છે. આત્મા આત્મામય છે, આત્મા રાગમય નથી, આત્મા શરીરમય કે બીજા પરદ્રવ્યમય નથી. આત્મા આત્મામય છે, પોતાથી અનન્યમય છે. બીજા શબ્દ લીધા છે કે આત્મા આત્માને આત્માથી આચરે છે, અર્થાત જે ખરેખર સ્વભાવનીય અસ્તિત્વ વડે અનુવર્તે છે. સ્વભાવનીય અસ્તિત્વ જ્ઞાન દર્શન જે સ્વભાવ છે, એ સ્વભાવમાં રહેલું જે ચોક્કસ પ્રકારનું ખાસ પ્રકારનું સ્વરૂપ અસ્તિત્વ છે, તે અસ્તિત્વ દ્વારા જે અનુવર્તે છે, એટલે અસ્તિત્વને અનુભવતો સત્તાને અનુભવતો જે અનુવર્તે છે, ઉત્પાદ વય ધ્રુવમય. અસ્તિત્વ કેવું છે? ઉત્પાદ વય ધ્રુવમય. સ્વભાવ છે જ્ઞાન દર્શનમય, જ્ઞાન દર્શનથી નિયત સ્વભાવ છે, એવો સ્વભાવ ઉત્પાદ વય ધ્રુવમય છે. અને તે દ્વારા જે અનુવર્તે છે, અનુવર્તે છે એટલે અનુસરે છે, સ્વભાવની એક અસ્તિત્વ રૂપે પરિણામીને અનુસરે છે. આ ચારિત્રનો સ્પષ્ટ ચિતાર છે, ચારિત્ર સંબંધિત સ્પષ્ટ ચિતાર છે. અનન્યમય આત્માને જાણે છે, ત્રણ બોલ લેવા છે. ખરેખર આત્માને સ્વભાવની એક અસ્તિત્વ વડે અનુસરે છે, એટલે અસ્તિત્વ રૂપે પરિણામ દર્શન રૂપે પરિણામીને અનુસરે છે. અને અનન્યમય આત્માને જ આત્માથી જાણે છે, આત્માને આત્માથી આચરે છે અને આત્માને આત્માથી જાણે છે. જાણનાર આત્મા અને જણાનાર પણ આત્મા, અભેદ છે. પ્રથમમાં અભેદ છે, અર્થાત સ્વપર પ્રકાશક પણ ચેતે છે, એનો અર્થ એ કરે છે. આત્માને આત્માથી જાણે છે એટલે કે સ્વપર પ્રકાશક પણ ચેતે છે. અનન્ય આત્માને જ આત્માથી દેખે છે, અર્થાત યથાતથપણે અવલોકે છે. કે આત્મા જે ખરેખર આત્માને આચરે છે, જાણે છે, દેખે છે, તે આત્મા ખરેખર ચારિત્ર છે, તે આત્મા જ ખરેખર જ્ઞાન છે અને તે આત્મા જ ખરેખર દર્શન છે. આત્માનું આત્માને આચરણ કરનાર આત્મા ચારિત્ર છે. આત્માને અનન્યમયપણે આત્માથી જ દેખનાર, અનન્યમય આત્માને જ આત્માથી જાણનાર આત્મા જ જ્ઞાન છે, તે આત્મા જ જ્ઞાન સ્વરૂપ થયો. અને એ રીતે અનન્યમય આત્માને જ આત્માથી દેખનાર આત્મા જ દર્શન છે. એમ કરતા કર્મ કરણના અભેદને લીધે નિશ્ચિત છે, કહ્યું ભલે ભેદથી, પણ ખરેખર કરતા કર્મ ને કરણનું એક જ પદાર્થમાં સ્વરૂપ હોવાથી અથવા કરતા કર્મ કરણ સ્વરૂપ એક જ પદાર્થ હોવાથી આત્મા એક જ કરતા સ્વરૂપ છે, તે જ કરણ સ્વરૂપ છે અને તે જ કર્મ સ્વરૂપ છે. એ ત્રણેય પોતે અભેદ સ્વરૂપે હોવાથી નિશ્ચિત છે, એમ નિશ્ચિત છે. નિશ્ચિત છે એટલે એમ નિયમ છે. જ્યારે આત્મા આત્માને આત્મા આત્માથી આચરે જાણે દેખે છે ત્યારે કર્તા પણ આત્મા છે, કર્મ પણ આત્મા છે અને કર્મ પણ આત્મા છે. એ રીતે ત્યાં કર્તા કર્મ કરવાનું અભિન્ન પણ છે. પથનમાં ભલે ભેદથી કહેવાય, વસ્તુતા એ વસ્તુ છે એમાં તો કર્તા પણ કર્મ પણ કર્મ પણ એ પોતે એક વસ્તુ છે, અનેક સ્વભાવ એક વસ્તુ છે. આથી એમ નક્કી થયું કે ચારિત્ર જ્ઞાન દર્શન સ્વરૂપ હોવાને લીધે, ચારિત્ર નો બોલ પહેલા લે છે, મૂળ ભાષામાંથી વિચે લીધું છે, હરિગીતમાં આમ લીધું છે, જાણે જુએ ને આચરે, મૂળમાં છે એ ચરતી નાદી પે છડી, જે આચરે છે જાણે છે ને દેખે છે, સંસ્કૃતમાં એમ જ અર્થ કર્યો છે. આથી એમ નક્કી થયું કે ચારિત્ર જ્ઞાન દર્શન સ્વરૂપ હોવાને લીધે આત્માને જીવ સ્વભાવ નિયત ચારિત્ર જેનું લક્ષણ છે એવું નિશ્ચય મોક્ષ માર્ગ પણ અત્યંત ઘટે છે. આથી એમ સિદ્ધ થયું, નક્કી થયું એટલે આથી એમ સિદ્ધ થયું કે ચારિત્ર જ્ઞાન દર્શન સ્વરૂપ હોવાને લીધે આત્મા પોતે ચારિત્ર સ્વરૂપ જ્ઞાન સ્વરૂપ અને દર્શન સ્વરૂપ હોવાને લીધે, અર્થાત આત્મા આત્માને આચરતો હોવાથી, આત્મા આત્માને જાણતો હોવાથી અને આત્મા આત્માને દેખતો હોવાથી, આત્માને જીવ સ્વભાવ નિયત, જીવ સ્વભાવમાં જે નિયત છે એનું જે ચારિત્ર જેનું લક્ષણ છે, મોક્ષ માર્ગનું લક્ષણ એ બતાવ્યું છે. મોક્ષ માર્ગપણાનું લક્ષણ શું? કે ચારિત્ર એ મોક્ષ માર્ગપણાનું લક્ષણ છે એમ બીજું ચરિતમ ખલિતમ લીધું છે ને. મોક્ષ માર્ગનું લક્ષણ, મોક્ષ માર્ગને ઓળખવો હોય તો ચારિત્ર દ્વારા ઓળખી શકાય છે. કયું ચારિત્ર? કે જીવ સ્વભાવમાં નિયત, આત્મા દર્શન જ્ઞાન સ્વરૂપ છે, દર્શન જ્ઞાન સ્વભાવ છે, એ જીવ સ્વભાવ છે, એમાં નિયત એટલે એમાં રહેવું, સ્થિર રહેવું, એવું જે ચારિત્ર એ મોક્ષ માર્ગનું લક્ષણ છે. એવું મોક્ષ માર્ગ પણ અત્યંત આત્માને ઘટે છે. અર્થાત આત્મા જ ચારિત્ર જ્ઞાન દર્શન હોવાને લીધે આત્મા જ્ઞાન દર્શન રૂપ જીવ સ્વભાવમાં દ્રઢપણે રહેલું જે ચારિત્ર જ્ઞાનનું સ્વરૂપ છે એવો નિશ્ચય ગુણમાર્ગ છે. જ્યાં મોક્ષ માર્ગનો અધિકાર ચાલ્યો છે ત્યાં આચાર્ય કહે છે કે આત્મા જ ખરેખર મોક્ષ માર્ગ છે. મોક્ષ માર્ગ કહો કે આત્મા કહો, બે એક છે. આત્મા કહો કે મોક્ષનો માર્ગ કહો, બે એક છે. મોક્ષ માર્ગ લીધો થાય એટલે એનો અર્થ શું છે કે મોક્ષ માર્ગમાં જે જીવ આવ્યો છે એ આત્મારૂપ થઈ ગયો છે, આત્મામય થઈ ગયો છે. જે જીવ આત્મામય થઈ ગયો છે એ મોક્ષ માર્ગમાં આવ્યો છે એમ કેવું છે, એટલે એને મોક્ષ માર્ગને જ આત્મા કહેવામાં આવે છે. પાનું 234 સંસ્કૃતમાં. અથો અભેદેન આત્મા એવ દર્શન જ્ઞાન ચારિત્રમ ભવતી ઇતિ કથન દ્વારેણ પૂર્વોક્તમ એવ નિશ્ચય મોક્ષ માર્ગમ દ્રઢયતિ. હવે આ ગાથામાં અભેદપણે અભેદેન અભેદપણે આત્મા જ દર્શન જ્ઞાન ચારિત્ર છે એવા કથન દ્વારા પૂર્વે કહેલો જે નિશ્ચય મોક્ષ માર્ગ તેને દ્રઢ કરવામાં આવે છે. આ ગાથામાં મોક્ષ માર્ગને દ્રઢ કર્યો છે, આત્મામય મોક્ષ માર્ગ છે એમ દ્રઢ કરીને, દ્રઢ કરવા માટે એમ કહ્યું કે આત્મા જ મોક્ષ માર્ગ છે. મોક્ષ માર્ગ આત્મામય ભાવ હોવાથી દર્શનથી જ્ઞાનથી અને ચારિત્રથી મોક્ષ માર્ગ આત્મામય પરિણામ સ્વરૂપ હોવાથી આત્માને જ મોક્ષ માર્ગ કહેવામાં આવ્યો છે એનું દ્રઢપણું કર્યું છે. હોદી એટલે ભવતી થાય છે, ભવતી છે અથવા થાય છે. સ એટલે કરતા, કરતા છે. કેમ ભવતી શું થાય છે કે ચારિત્રમ જ્ઞાન દંશનમ વિધિ. ચારિત્ર જ્ઞાન દર્શન ત્રિતયમ ત્રિતયમ ઇતિ નિશ્ચિત, નિશ્ચિતપણે ચારિત્ર જ્ઞાન અને દર્શન એવા જે ત્રણ છે તે ત્રણ સ્વરૂપે નિશ્ચિતપણે છે અથવા નિશ્ચિતપણે થાય છે. સહકો તે કોણ કરતા, જે કરતા થઈને થાય છે. સંસ્કૃતિકામાં વિશિષ્ટતા એ છે કે એવા સ્વરૂપના મોક્ષ માર્ગના જે દર્શન જ્ઞાન ચારિત્રના આત્મામય પરિણામ છે તે આત્મા સ્વતંત્ર કરતા થઈને તે પરિણમે છે, પોતે સ્વતંત્ર કરતા થઈને પરિણમે છે. પોતાની નિજ શક્તિથી નિજ ઉપાદાનથી પોતાના સ્વરૂપના દર્શન જ્ઞાન ચારિત્ર આત્મામય પરિણામ કરે છે. એમાં આત્મની અનુકૂળતા હોય તો થાય, એ વસ્તુ સ્થિતિ રહેતી નથી. બહારમાં આટલું એક અનુકૂળ થઈ જાય ને પછી વાંધો નહીં, પછી કોઈ ઉપાધિ નહીં, કોઈ ચિંતા નહીં, પછી નિરાતે ધર્મના પરિણામ કરી શકાય. વર્તમાનમાં જે ઉપાધિ તને છે તે ઉપાધિ પણ તારી કરેલી સ્વતંત્રપણે તું કરતા થઈને એ ઉપાધિને કરે છો. એ ઉપાધિ પછી બીજી ઉપાધિ તું નહીં કર એની કોઈ ખાતરી ખરી? જેવા તેમ જ ઊભી કરેલી છે તો આ પછીની બીજી પણ તું જ ઊભી કરવાનો એમ થશે. સાતમી નારકીમાં પ્રતિકૂળતા કેટલી, કે પૂરી પ્રતિકૂળતા જેને આ લોકની પૂરી પ્રતિકૂળતા કહેવાય એવી બધી પ્રતિકૂળતા એમાં છે. રોગ છે, હજારો રોગ છે અને બહારમાં કહેવાય નહીં એવી પ્રતિકૂળતા છે. કહેવાય નહીં, સહેવાય નહીં, છતાંય જે ધર્મના પરિણામ સ્વતંત્રપણે કરતા થઈને કરી શકતો હોય ત્યાં પણ કરતા થઈને કરે છે ને. દર્શનવાદી ધર્મના પરિણામ ત્યાં સ્વતંત્ર પોતાની શક્તિથી કરતા થઈને કરે છે એમ છે. જો કરતા, જે કરતા થઈને કેમ કરે તે શું કરે છે કે ચરતી સસંગીતી રૂપે અનુભવતી જાણાતી નિર્વિકાર સ્વસંવેદન જ્ઞાનેન રાગાદેવ ભિન્નમ પરિચ્છિન્નતી પશ્યતી સત્તાવલોકન દર્શનેન નિર્વિકલ્પ રૂપે અવલોકયતી અથવા વિપરીત વિનિવેશિત શુદ્ધાત્મ રૂચિ પરિણામે ન શ્રદ્ધાતી. આટલા અર્થ કર્યા દર્શનનો અર્થ દેખે છે એમ કર્યું છે, અને દર્શનનો અર્થ શ્રદ્ધે છે એમ પણ કર્યું છે. બે કર્યું છે, સામાન્ય અવલોકન દેખવું કર્યું છે, એકના બંને અર્થ કર્યા છે. શું કરે છે આત્મા? કે ચરતી ચરે છે. ચરે છે એટલે સ્વરૂપમાં જામે છે, સ્વરૂપમાં સ્થિર થાય છે. સ્વસંવેદી રૂપે એને અનુભવતી, સ્વસંવેદન રૂપે અનુભવે છે, પોતાને અનુભવે છે. એમાં પોતાનું સમ્યક પ્રકારે સારું એવું સંવેદન આવે છે, વેદન આવે છે. સ્વનું એટલે પોતાનું સંવેદન, સારી રીતે વેદન, અભેદ વેદન આવે છે અને સંવેદન કહેવામાં આવે છે. પોતામાં ચરે છે, પોતામાં સ્થિર રહે છે, પોતાને જ સારી રીતે અભેદપણે અનુભવે છે, અનુભવે છે અથવા જાણે છે, અથવા નિર્વિકાર સ્વસંવેદન જ્ઞાન દ્વારા રાગાદિથી ભિન્ન અનુભવે છે. પોતાને જાણે છે એટલે શું? કે નિર્વિકાર સ્વસંવેદન જ્ઞાન પૂર્વક પોતાનું જે જ્ઞાન છે એમાં સ્વસંવેદન છે, અને વિકારનો અભાવ થઈને નિર્વિકાર સ્વસંવેદન થયું. શું થયું? કે જ્યારે સ્વરૂપના લક્ષ્ય વેદન ઉગ્ર થાય છે, સંવેદન ઉગ્ર થાય છે, તારતમ્ય વિશેષ થાય છે એની અંદર, ત્યારે રાગાદી ઉત્પન્ન થતા હતા તે થતા નથી. એક તો રાગની ઉત્પત્તિના કાળમાં રાગને આદર્શમાં ઢંકાઈ ગયો હતો, પ્રભૂત થઈ ગયો હતો. ઢંકાઈ ગયો હતો એટલે પ્રભૂત થઈ ગયો હતો. એ રાગ ગૌણ છે એમને, પણ રાગનો અભાવ થયો તેથી પણ સ્વસંવેદન પ્રગટ અને પ્રત્યક્ષ અનુભવમાં આવે છે. બે કારણ છે, સ્વસંવેદન પ્રગટ પ્રત્યક્ષ અનુભવમાં આવે છે ને બે કારણ. એક તો જે રાગની આદર્શ ક્રિયા નીકળી ગઈ એટલે પ્રત્યક્ષ થયો એક, અને જે વેદન હતું જ્ઞાન ને આત્માને, જે જ્ઞાનનું આત્માનું વેદન હતું એ સ્વરૂપના લક્ષ્ય ઉગ્ર થયું. રાગ ક્યારે અભાવ થયો? કે વેદન ઉગ્ર થયું ત્યારે અભાવ થયો. વેદનમાં તારતમ્યતા વધી, ઉગ્ર વેદન થયું એટલે પણ એનું પ્રગટ પ્રત્યક્ષપણું છે, એ અસ્થિતિ છે. સાથે ચાલતો જે રાગ હતો તે ઉત્પન્ન થઈ ગયો, થવો જ બંધ થયો, ઉત્પન્ન જ ન થયો, તેથી પણ એ સ્પષ્ટ વિશદપણે પ્રગટપણે અનુભવમાં આવે છે. એટલે સાથે લીધું છે, સ્વસંવિત રૂપે અનુભવ તો એટલું ન લીધો. નિર્વિકાર સ્વસંવેદન જ્ઞાને રાગાદી ભેદ ભિન્ન પરિચ્છિન્નતિ. નિર્વિકાર સ્વસંવેદન જ્ઞાન દ્વારા રાગાદી ભાવોથી ભિન્નપણે જાણવામાં અનુભવવામાં આવે છે એવું જ્ઞાન છે. આત્મા છે જ્ઞાન દર્શન સ્વરૂપે અમે જાણીએ છીએ. આત્મા કેવો છે ખબર છે? આત્મા જ્ઞાન સ્વભાવી છે, આત્મા આનંદ સ્વભાવી છે, ખબર છે અમને એમ નહી. રાગાદીથી ભિન્ન નિર્વિકાર સ્વસંવેદન જ્ઞાન દ્વારા જેને અનુભવમાં લેવામાં આવે છે. પશ્યતિ સત્તાવલોક દર્શનેનો, સત્તાવલોકન આત્માની જ્ઞાન દર્શન સ્વભાવ જે સત્તા છે એને નિર્વિકલ્પ રૂપે એનો અવલોકન હતી. એને અવલોકે છે કેવી રીતે? કે નિર્વિકલ્પ રૂપે અવલોકે છે અથવા ભેદ પાડ્યા વિના અવલોકે છે. એમ સામાન્ય અવલોકન લેવું છે ને, સત્તા અવલોકન દર્શન. સત્તા અવલોકનરૂપ જે દર્શન છે તે દ્વારા નિર્વિકલ્પ રૂપે અવલોકવામાં આવે છે, અથવા વિપરીત અભિનિવેશ રહિત શુદ્ધાત્મ રૂચિ પરિણામેન શ્રદ્ધાતી, અથવા જેમાં વિપરીત અભિનિવેશ નો નાશ થઈ ગયો છે એવા વિપરીત અભિનિવેશ રહિતના પરિણામ પૂર્વક જે શુદ્ધાત્માની રૂચિરૂપ પરિણામ થયા છે, એ શુદ્ધાત્માની અવેધ રૂચિના પરિણામ દ્વારા આત્માને શ્રદ્ધવામાં આવે છે. તો સત્તા અવલોકન દર્શન અર્થ કર્યો છે. પિચ્છદી પિચ્છદી પીડે છે ને, નાદી પિચ્છદી એટલે મૂળમાં તો લેવું છે દર્શન જ્ઞાન સ્વરૂપ, શ્રદ્ધા જ્ઞાન અને ચારિત્ર સ્વરૂપ એમ લેવું છે. કેમ, કોને કોને શ્રદ્ધે છે? નિજ શુદ્ધાત્માનમ, પોતાના શુદ્ધાત્માને શ્રદ્ધે છે. ભગવાન તીર્થંકરને શ્રદ્ધે છે, અરવિંદદેવને શ્રદ્ધે છે, શુદ્ધ પરમાત્માને શ્રદ્ધે છે એમ વાત લીધી. કેમ કે અહીંયા નિશ્ચય મોક્ષ માર્ગ, ખરેખર મોક્ષ માર્ગ છે એનું વર્ણન કરવામાં આવે છે. નિજ શુદ્ધાત્માનમ કેમ કૃતવા, શું કરીને? કે અપણા એટલે પોતાના દ્વારા, આત્માથી એમ કહ્યું છે. વિતરાગ સ્વસંવેદન જ્ઞાન પરિણતિ લક્ષણેન અંતરાત્મના, અંતરાત્મા દ્વારા નિર્શુદ્ધ આત્માને જાણે છે, દેખે છે અને આચરે છે. શું કરીને? કે અંતરાત્મા થઈને એમ કહે છે. બહુ ચોખ્ખું કર્યું છે અપણા, એનો અર્થ કર્યો છે આત્મા. આત્માથી, આત્માથી જાણે છે એટલે શું? કે જે આત્મામય પરિણામ અંતર્મુખ થાય છે, એવા અંતર્મુખ પરિણામ વાળા જીવને અંતરાત્મા કહેવામાં આવે છે. અંતરાત્મા થઈને જાણે છે એમ કે છે. નિજ સન્મુખ થઈને જાણે છે એમ કે છે. આમ ખ્યાલમાં આવે કે નિજ સન્મુખ થવું, સ્વસન્મુખ થવું, અંતર્મુખ થવું, એટલે શબ્દાંતર છે. પણ કેમ થવું, આ સમસ્યા છે ને. આમ તો ખ્યાલમાં આવે કે સ્વસન્મુખ થવું, અંતર્મુખ થવું, પણ અંદરમાં કેમ થવું, આ એક સમસ્યા છે. અંદરમાં કેમ થવું છે? જે પરપદાર્થ સાથેનો જ્ઞાન દ્વારા સંપર્ક છે, પરપદાર્થ સાથેનો સંપર્ક છે, જ્ઞાનથી પરપદાર્થનો સંપર્ક કરે છે. આ જણાવ છે, આ દેખાય છે, અનેક પ્રકારનો પાંચ ઇન્દ્રિયોના વિષયોનો અનુભવ, તે પ્રકારના બહિર્મુખ ઇન્દ્રિયનો ઉપયોગ છે તે દ્વારા સંપર્ક છે. એ જે સંપર્ક છે, એ સંપર્કનું છૂટવું, અંતર્મુખ થવામાં શું બને છે? કે બાહ્ય પદાર્થનો સંપર્ક જ્ઞાનને છૂટી જવો, અને તે જ્ઞાનને જ્ઞાનનો જ સંપર્ક થવો એમ કહેવાય છે. છે એને તો અંદર ને અંદર શું થવો? બાહ્ય પદાર્થ નો સંપર્ક છૂટી જવો, એ તો જે થઈ રહ્યું છે તો છૂટી જવું જોઈએ. શું એ સંપર્ક કેમ થઈ રહ્યો છે? કે બાહ્ય પદાર્થમાં સુખ છે, એ સુખની જે અભિલાષા છે, એટલે એને પર અભિલાષ કહે છે. એ રાગની વ્યાખ્યા કરી છે રાજમલજીએ, રાગની વ્યાખ્યા કરી છે. રાગ કોને કહેવો? કે પર અભિલાષ સ્વરૂપ જે ભાવ છે તેને રાગ કહેવામાં આવે છે. એને એ નિર્ણય તો એ બદલવો પડશે કે મારું સુખ મારા સિવાય ક્યાંય છે નહીં. યોગ જે સ્વયં બહાર ચાલો જાય છે, બહિર્મુખ થાય છે, એનું કારણ એને પર પદાર્થમાં સુખ છે એવું નિશ્ચિત કરેલું છે, નિશ્ચય વર્તે છે, તેથી નિશ્ચયને અનુસરીને ઉપયોગ બહાર ચાલે જાય છે, અથવા બહાર ચાલ્યો જતો એને રોકી શકાતો નથી. એ તો પ્રેક્ટિકલ અનુભવ છે ને. રોજો સુખ આત્મામાં જણાય, સુખ આત્મામાં દેખાય, સુખનો ભંડાર છે આત્મા એમ જણાય, તો ઉપયોગ બહાર જવાનો એનો બળ તૂટી જાય. પછી જાય એ બહુ નિર્બળ છે, એનું બળ તૂટી જાય. એ બળ પકડે જ્યાં સુખ છે તે બાજુનું એ બળ પકડે. વિશ્વાસ ને દેખાય તો વિશ્વાસ આવે ને, પણ આમાં શું છે પ્રાણભાઈ, એક ચીજ એને નજરે દેખાય છે બારમાં કે આ ઠંડી છે ને એમાં ગરમી સારી લાગે છે, ઠંડી પડે છે એમાં ગરમી સારી લાગે છે, અને ગરમી છે એમાં ઠંડી સારી લાગે છે. વળી બહારમાં ઈચ્છા જે કાંઈ થાય છે, ખાવું પીવું આ શરીર છે ને, ખાવું પીવું એને અનુકૂળતાના સગવડતાના સાધનો, ત્યાં રૂપિયા હોય તો ઈચ્છા થાય એ પ્રમાણે ખરીદી થાય. આ બધું પ્રત્યક્ષ દેખાય છે એમ છે કે ને, એનું સુખ દેખાતો હે. પછી વિશ્વાસ આવે કેવી રીતે? વિશ્વાસ આવવા માટે એની પાસે કોઈ નક્કર ચીજ હોવી કે જો ભાઈ તારા સ્વભાવને તારા સ્વરૂપને તું સ્વભાવથી જો, પ્રથમમાં પ્રથમ તું તને જાણ એટલી વાત છે. પ્રથમમાં પ્રથમ તું તને ઓળખ અને તું તને એટલી વાત છે. જો પોતે પોતાને જોવે તો પોતાનું સુખ પણ પોતામાં જોવે, અને જો પોતાનું સુખનો ભંડાર પોતામાં જોવે તો એનું પરિણામ બહારની બાજુના ઉછાળા છોડી દે, ઉછાળા મૂકી દે એવી ચીજ છે. અંદરમાં બીજી રીતે એ નિશ્ચય થાય, એ નિશ્ચય થાય કે સુખ તો આત્મામાં છે. શ્રીમદજી લખ્યું છે ને, જે જીવ ભ્રમામાં તું તારું સુખ તારામાં છે, સુખ તો આત્મામાં છે, તું ભ્રમણા કરમાં. એ બહુ સારું સંબોધન કર્યું છે, પોતે પોતાને સંબોધન કર્યું છે. એ જીવ તું ભ્રમામાં, તારું સુખ તો આત્મામાં છે. જો તારું સુખ આત્મામાં છે તો અંતર્મુખ પરિણમન દ્વારા એનો અનુભવ થાય છે, કેમ કે તો અંતઃતત્વ સ્વરૂપ છે. જે સુખ રહેલું છે એ આત્માનું અંતઃતત્વ છે, એ અંતઃતત્વ છે એને અંતર્મુખ થઈને અનુભવમાં લેવાય છે. મુદ્દો એ છે કે અંતર્મુખ થવું કેમ, એ તો નિર્ણય એનો બદલવો જોઈએ, એ પાયાની વાત છે. પછી ચણતરની વાત છે, એ પાયો બંધાયા પછી જે ચણતર એમ થાય કે આ જ્ઞાનમાં સિવાય જ્ઞાન બીજું કાંઈ નથી, જ્ઞાનમાં પ્રત્યક્ષપણે જ્ઞાન જ છે, અને જ્ઞાનમાં જ્ઞાન સિવાય કોઈ અવકાશ છે નહીં, તો એ જ્ઞાન સ્વભાવના લક્ષે ઉગ્રતા પકડે છે. ઉગ્રતા પકડે છે ત્યારે એને જ્ઞાનમાં સ્વભાવનો આત્મભાવનો આવિર્ભાવ થયો એમ કહેવામાં આવે છે. આવિર્ભાવ જો ન થાય, સ્વભાવની મુખ્યતા દ્વારા જો સ્વભાવ ભાવનો આવિર્ભાવ ન થાય તો એને રાગાદી ભાવ જે ઉત્પન્ન થઈ રહ્યા છે એનો તિરોભાવ થાય નહીં. એક જ કાળમાં છે આનો આવિર્ભાવ ને એનો તિરોભાવ. રાગનો આવિર્ભાવ પરપદાર્થના સુખના લક્ષ્ય થઈ રહ્યો છે, તેથી જ્ઞાન જ્ઞાનમાં વિદાતું હોવા છતાં અથવા અબા ગોપાળ ને ભગવાન આત્મા નો અનુભવ થતો હોવા છતાં એ તિરોભૂત થઈ જાય છે, શંકાઈ જાય છે.
જવાહરભાઈ પ્રશ્ન કાઢ્યો હતો
કે આવો મહાન ચેતન સત્તા વાળો અનંત સામર્થ ની સત્તા વાળો છે, એ રાજની સામાન્ય વૃત્તિમાં ધંકાઈ જાય છે. એ કેવું આવડું મોટું તત્વ, આવું મહાન તત્વ, અને એક રાજની વૃત્તિમાં ઢંકાઈ જાય છે કે હા અગ્નિ ઢંકાય છે. ધુમાડો ક્યાં ને અગ્નિ ક્યાં? અગ્નિ નું સામર્થ્ય ઘણું છે, પણ અગ્નિ ધુમાડા થી એને 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 જાણે છે ને, તો એને એની સાથે વર્તતી સ્થિતિ છે. અગ્નિ ની એક પર્યાય છે ધુમાડો, એ ધુમાડાથી અગ્નિ ઢંકાઈ જાય છે. એમ રાગ ના આવિર્ભાવમાં એ સંવેદન જ્ઞાન છે એ ઢંકાઈ જાય છે. સ્વસંવેદન થવામાં મૂળ અવલોકન છે એની શરૂઆત છે. અંતર્મુખ થવામાં, સ્વસંવેદન થવામાં એટલે આપણે પ્રશ્ન કેવી કાઢ્યો હતો, અંતર્મુખ થવું કેમ એ પ્રશ્ન કર્યો. નિજ અવલોકનમાં આવવું ક્યાંથી એની શરૂઆત છે? નિજ અવલોકનમાં નિજ ભાવોનો પરિચય થાય છે, અને નિજ ભાવોનો પરિચય થતા સ્વભાવ ઓળખાય છે. સ્વભાવ ઓળખાય છે એટલે સ્વભાવ અને વિભાવ બંનેની જાત જુદી છે એમ ઓળખાય છે. કેમ કે બે ભાવોનો પરિચય થાય છે ને, એના પરિણમનમાં જ્ઞાને રહ્યું છે, એના પરિણમનમાં રાગ પણ રહે છે. બંને પ્રગટ ઉત્પાદન સંપ્રોપ છે. એ નિજ અવલોકન છે ત્યાંથી અંદર ઓળવાની શરૂઆત થાય છે. કેમ કે નિજ અવલોકનમાં નિજ ભાવોને ઓળખતા પર પદાર્થ સાથેનો જે પરિચય છે એનો ઘટવા લાગે છે, અને નિજ ભાવોનો પરિચય એનો વધવા લાગે છે. આમ આમ તો શું છે કે શાસ્ત્ર જ્ઞાનની ઘણી સમજણ હોવા છતાં કેમ અંતર્મુખ પરિણમન થતું નથી, એનું કારણ એ છે કે નિજ અવલોકનમાં આવીને સમજવાની, પરિચય કરવાની એની શરૂઆત થતી નથી. બુદ્ધિ અને મન દ્વારા બહાર ગમે એટલો સૂક્ષ્મ લંબાય છે, પછી એનો આધાર આગમ હોય, એનો આધાર તર્ક હોય, એનો આધાર યુક્તિ હોય, એનો આધાર ન્યાય હોય. એ તર્ક યુક્તિ ન્યાય આગમ એ બધા બહિર્મુખ સૂક્ષ્મમાં વધવાના, વિકાસ થવાના, ગમે એટલા પ્રકારમાં વિશેષતાવાળા હોય તો પણ એમાંથી અંતર્મુખ થવાનો અવસર આવતો નથી. આમ નાઇન ફેર છે અંદર. એક અવલોકનમાં આવે છે ત્યારે એ પોતે પોતાના અંદરમાં જોવા માંડે છે કે આ શું થાય છે, કેમ થાય છે, કેવી રીતે થાય છે, ક્યાં કિંમત પાણી, કેમ કિંમત પાણી, એમાં ખોટું શું, એમાં સાચું શું, એમાં ક્યાં ભૂલ થઈ, શું એમાંથી એને બહારનો સંપર્ક છૂટવાનો એક પ્રકાર આવે છે. એને સંપર્ક છોડવો છે ને. બાકી જ્ઞાન તો ખરેખર જ્ઞાનમાં જ છે. જ્ઞાનમાં જ્ઞેય પણ નથી, ને જ્ઞેયમાં જ્ઞાન ગયું પણ નથી. ન તો કોઈ જ્ઞાનમાં જ્ઞેય આવ્યું છે કે કોઈ જ્ઞેયમાં જ્ઞાન ગયું નથી. જ્ઞાન તો જ્ઞાનમાં જ છે, પણ એનું લક્ષ્ય છે એ પરમાં સુખ ઉપર છે. ત્યાં સુધી પોતે પોતાને ભૂલી જાય છે. જ્ઞાનમાં જ્ઞાન હોવા છતાં એવું એ ભૂલી જાય છે, અને એનું લક્ષ સ્વભાવ ઉપર જાય છે. ત્યારે એને વેદનપૂર્વક જણાય છે કે જ્ઞાન જ્ઞાનમાં છે, એટલે કે હું મારામાં છું, મારામાં મારા સિવાય કોઈ છે. ત્યારે એને જ્ઞેય જણાવવાના કાળમાં પણ પોતાનો સંપર્ક પોતાનો ભૂલવું બધું નથી. નિર્વિકલ્પ ઉપયોગ થાય ત્યારે તો પરનો સંપર્ક જ નથી, પણ સ્વવિકલ્પ ઉપયોગના કાળમાં પણ એ પોતાને ભૂલતો નથી. બહુ મંથનમાં ઉતરીને નક્કી કરવા જેવું છે. અહીં તો આવ્યું ને અંતરાત્મના, ત્યાંથી વિચાર આવ્યો. અંતરાત્મા થઈને એમ બીજું છે, શું કહ્યું છે જયશંકરાચાર્ય, કે વિકરાગ સ્વસંવેદન જ્ઞાન પરિણત લક્ષણેનું અંતરાત્માના અંતરાત્મના ત્રીજી વ્યક્તિ વાપરી છે. અંતરાત્મા થઈને વિકરાગ સ્વસંવેદન જ્ઞાન પરિણત જેનું લક્ષણ છે તેના દ્વારા એ નિર્શુદ્ધ આત્માને વેદે છે, શ્રદ્ધે છે, અને એમાં એ જામી જાય. આમ ક્યાં આવે છે, એમના ક્યાં સુધી આવે છે ગીતામાં કે પરમાત્મા ક્યાં રહ્યો છે, કે પુરુષના હૃદયમાં રહેલો છે. પુરુષના એટલે જીવના હૃદયમાં પરમાત્મા, પરમાત્માનું સ્થાન ક્યાં છે એમ આવે છે કે હૃદયમાં છે. મુખ્ય અંગ છે ને હૃદય છે, અંદર છે. એટલે એ વાંચતા તું એમ જોતા કે આ હૃદયમાં અંદર આ પરમાત્મા બેઠો છે. હૃદય ખુલ્લીને જોવું જોઈએ એકવાર. એટલે શું છે, અંદર જોવાનું છે એમ કહેવાનો મતલબ એમ છે કે જે તારો ઉપયોગ આમ કર સન્મુખ છે એ ઉપયોગ જો અંદર અંતર સન્મુખ થાય તો અંદરમાં પરમાત્માના દર્શન થાય એમ કહે છે. પ્રથમ ભૂતમ કેવું છે કે અનન્યમયમ મિથ્યાતરાગાદિમયમ ન ભવતી. અનન્યમય નો અર્થ કયો છે, ન અન્યમય, બીજામય નથી, અન્યમય નથી, તેનું નામ અનન્યમય છે. અથવા તો મિથ્યાત્વમય નથી ને રાગાદિમય નથી, મિથ્યાત્વની જે ભ્રમણા છે તે રૂપ નથી અને રાગરૂપ પણ નથી. અથવા અનન્યમયમ અભિન્નમ, અનન્યમયનો અર્થ છે અભિન્ન. જે અનન્યમય જેને કહો, જેને અભિન્ન કહો, એવો આત્મા છે. અને એ તો સ્પષ્ટ ખ્યાલમાં આવેલું છે. જ્ઞાનથી લઈએ તો જ્ઞાન જાણે છે. કોને જાણે છે કે જ્ઞાન જ્ઞાનને જાણે છે. જ્ઞાન જ્ઞાનને જાણતું ઉપજે છે, જ્ઞાન જ્ઞાનને વેદતું ઉપજે છે. તો એના વેદાનાર જ્ઞાન છે અને વેદનાર પણ જ્ઞાન છે. થઈ ગયો ને ભીન કે ભીનશામાં કહેવાય છે. એટલે તેને તેને વેદનાર કહેવાય છે કે જે વેદી રહ્યું છે, તેને તેને વેદાનાર કહેવાય છે. કેમ કે વેદનમાં વેદાનાર જ આવે છે, બીજો કોઈ આવતો નથી. બસ આમાં સંપર્ક ક્યાં રહ્યો પરનો, જો વેદનાર પણ કુટે છે અને વેદનમાં આવનાર પણ, વેદનાર પોતે જ વેદનમાં આવનાર છે, વેદાનાર છે, તો પછી અન્ય સાથેનો સંપર્ક રહેતો નથી. પણ એટલે ધીરજ ઉપયોગમાં આવે અને અંતર અવલોકન થાય તેને અવલોકનથી અંતર પણ થાય છે. વસ્તુ તો જેમ છે તેમ છે, બનાવવી નથી. વસ્તુ તો અંદરમાં જેમ છે તેમ છે, વેદન જ વિદાય છે. પણ એનું અવલોકન તો એ બરાબર કરે ત્યારે એને ખ્યાલમાં આવે ને કા એમ છે કે નહીં. અવલોકનના ખરેખર સમજાવે હું તર્કથી સમજે, આગમથી સમજે, કઈ બરાબર નહીં. શું કહે છે એ તો મુદ્દો લીધો છે. અનન્યમય, અનન્યમય જે અન્યમય નથી તે અનન્યમય છે, એટલે કે મિથ્યાત્વ રાગાદિમય નથી, એ તો પરની વાત કરી. અથવા રાગ તેમય નથી, અથવા અભિન્ન છે, પોતે ને પોતે જ છે. કે કોનાથી કે કેવળ જ્ઞાન આદે આનંદ ગુણ ભાઈ, કેવળ જ્ઞાન દેવી આનંદ ગુણ છે તેનાથી અભિન્ન છે. પોતાનું સ્વરૂપ કેવું છે કે કેવળ જ્ઞાન માત્ર છે. કેવળ એટલે કેવળ એટલે માત્ર લેવું, એમ માત્ર જ્ઞાન આદિ જે અનંત ગુણો છે તેમય છે, એવા એવા આનંદ ગુણોમય છે. આમ તો કેવળ જ્ઞાન એટલે કેવળ જ્ઞાનની પર્યાય સિદ્ધિ લક્ષમાં આવે, પણ એ કેવળ જ્ઞાનની પર્યાય અનંતમાં ભાગે છે. જે જ્ઞાનાદિ ગુણો છે એમાં તો કેવળ જ્ઞાનનો હિસાબ, કેવળ જ્ઞાનની એક સમયની પર્યાયનો હિસાબ લાગતો નથી, હિસાબ નથી લાગતો. એકનું અનંત 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 સામર્થ્ય એક જ ગુણો છે. વચમાં એક દિવસ ગુરુદેવ એ વાત લીધી હતી, દરિયો છે ને એને તો તળિયું છે, પણ આત્માના સ્વભાવને કોઈ તળિયું છે આ છેડો આવી ગયો. હવે અમાપ 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 અપરિમિત સામર્થ્ય છે. જે કોઈ સામર્થ્યની પરિસીમા જ નથી એની જેનું સામર્થ્ય છે એવા આનંદ સંપન્નથી પોતે અભિન્ન છે. આટલી એની મહાન સંપત્તિ છે, મફતમાં ખપી જાય એ ખરેખર તું મફતમાં વેચાઈ જા છો. અત્ર સૂત્રે આ સૂત્રમાં યતો કારણાદ અભેદ વિવિક્ષયા આત્મા એવ દર્શન જ્ઞાન ચારિત્રતમ ભવતી તો જ્ઞાયતે કે દ્રાક્ષાદી પાકવત અનેકમપી અભેદ વિવિક્ષાયણ એકમ નિશ્ચય રત્નત્રય લક્ષણ જે સ્વભાવ નિયત ચરિતમ મોક્ષ માર્ગો ભવતી ઇતિ ભાવાર્થ. કે આ સૂત્રમાં યતો કારણાદ જે કારણથી અભેદ વિવિક્ષાયામ અભેદ વિવિક્ષામાં આત્મા જ દર્શન જ્ઞાન ચારિત્રય દર્શન જ્ઞાન અને ચારિત્ર એવા ત્રણ રૂપે ત્રણ રૂપનું એક રૂપે એમ એક વચન છે, તેના એક રૂપે છે. તતો જ્ઞાય તેથી એમ જાણવામાં આવે છે કે દ્રાક્ષાદી પાનકવત આજે કોઈ પૂર્ણ હોય છે એમાં અનેક બીજી ચીજો નાખવામાં આવે છે. દ્રાક્ષનું પૂર્ણ હોય પણ એની અંદર અનેક પદાર્થો નાખવામાં આવે છે, છતાં એને એક પૂર્ણ ગણ ગણવામાં આવે છે. દ્રાક્ષાદી પાનકવત અનેકમપી એમાં અનેક ચીજ હોવા છતાં એ એક દ્રાક્ષનું પૂર્ણ છે એમ કહેવામાં આવે છે. અભેદ નિરીક્ષાયામ અભેદ નિરીક્ષામાં એકમ નિશ્ચય રત્નત્રય લક્ષણમ એક નિશ્ચય રત્નત્રયના લક્ષણો વાળો જીવ સ્વભાવ નિયતમ ચરિતમ મોક્ષ માર્ગો જીવ સ્વભાવમાં નિયતપણું જીવ સ્વભાવમાં દ્રઢપણે એટલે જ્ઞાન દર્શનમાં સ્થિર રહેવાપણું એનું જે ચારિત્ર તે જ મોક્ષ માર્ગ જેનું લક્ષણ છે, મોક્ષ માર્ગ નું લક્ષણ બતાવ્યું છે એ જ મોક્ષ માર્ગ છે એવો ભાવાર્થ છે. મોક્ષ માર્ગ ને દ્રઢ કર્યો છે આ રીતે. કેવો મોક્ષ માર્ગ છે કે દર્શન જ્ઞાન સ્વભાવ તેના જે સ્થિર ભાવ તે મોક્ષ માર્ગ નું લક્ષણ છે એને નિયત ચારિત્ર કહ્યું છે. દર્શન જ્ઞાન સ્વભાવ તે જીવ સ્વભાવ, દર્શન જ્ઞાન તે જીવ સ્વભાવ તેમાં સ્થિર પણ તેને ચારિત્ર કહે છે, એને મોક્ષ માર્ગનું લક્ષણ કહે છે, એને એ જ આત્માનું સ્વરૂપ છે. તથા ઉત્તમ આત્મા આશ્રિત નિશ્ચય રત્ન ત્રય લક્ષણમ. વળી કહ્યું છે કે નિશ્ચય રત્ન ત્રયનું લક્ષણ આત્મા આશ્રિત છે. આત્મા આશ્રિત એવા નિશ્ચય રત્ન ત્રયના લક્ષણ છે. દર્શન નિશ્ચય પુંસી બોધસ્તદ્બોધયિષ્યતે સ્થિતિ સ્થિતિવત્ત્રયેવ ચારિત્રમ ઇતિ યોગશિવાશ્રયઃ. દર્શન નિશ્ચય પુંસી પુરુષ નામ આત્માને જે દર્શન છે, પોતાનું દર્શન તે દર્શન છે. બોધસ્તર બોધયિષ્યતે તેનો જ બોધ, તે બોધ છે, જ્ઞાન છે. સ્થિતિપત્ર ચારિત્રમ, તેમાં જ સ્થિતિ, તેને ચારિત્ર કહેવામાં આવે છે. એ જે યોગ છે, એ પ્રકારે જે યોગ છે, તે શિવાશ્રય, તે કલ્યાણના આશ્રય છે. એનાથી જ જીવનું કલ્યાણ છે. બીજી રીતે જીવનું કલ્યાણ છે તો બહુ સ્પષ્ટ વાત લીધી છે. આત્માને કલ્યાણનો માર્ગ કહો, મોક્ષનો માર્ગ કહો, એક આત્માના શ્રદ્ધાના અને ચારિત્ર જે આત્માથી અભેદ છે, જે આત્મા મય છે, આત્મા રૂપ છે, એ એક જ ઉપાય છે. બીજો કોઈ ઉપાય છે એ સ્પષ્ટ છે. એટલે એ સિવાયના બીજા કોઈ પરિણામમાં આત્માનું હિત, કલ્યાણ, મોક્ષ, ધર્મ એવું કાંઈ પણ જાણવું, એ મોક્ષ માર્ગ સંબંધિત નવી ભ્રાંતિ છે, એને ગ્રહિત કહેવામાં આવે છે. એ ઉન્માર્ગમાં માર્ગ માન્યો છે એને. કશાયની મમતાના પરિણામ થાય ને, સ્વાધ્યાય કરે, પૂજા કરે, સ્તુતિ કરે, દાન કરે, હિંસા પાડે, ઉપવાસ કરે, પંચ પરમિષ્ઠનું સ્મરણ આદિ કરે, એ કશાયની મમતાના પરિણામમાં ઠીક થાય છે. ભલે સ્પષ્ટ એમનો વિકલ્પ કરે કે આ હું ધર્મ કરું છું, પણ આ ઠીક થયું એને દર્શનના ચારિત્રના પરિણામનો એને ઉત્સાહ રહેતો નથી. એને શુભનો જ ઉત્સાહ, પછી એ પરિણામનો ઉત્સાહ રહેતો, એ ભ્રાંતિને વશ થાય છે એમ કે છે. આગળ ગુજરાતી બધા જીવો મોક્ષ માર્ગ લાયક નથી હોતા એવો એક નિર્દેશ છે. આનો જીવન વિજાણી સમમ સુખમ મનોવદી ઇદેતમ જાણતી ભવ્યો અભવસતો ન સદ્ભવી. અથવા મુક્ત આત્મા થતા આત્માની મુક્તિ થતી થઈ હોવાથી, એટલે જે છે સર્વને જાણે છે અને દેખે છે, તે મુક્ત થયેલો આત્મા સર્વને સર્વદર્શી હોવાથી સર્વ પદાર્થોને જાણવું દેખવું એમ બને છે. એટલે કે એનો જે દેખવા જાણવાનો સ્વભાવ છે એમાં કોઈ પ્રતિબંધ નથી, સર્વને એ જાણે દેખે છે. તેથી તે સૌખ્યને અનુભવે છે, સર્વને જાણે છે, દેખે છે, તેથી સુખને અનુભવે છે એમ કહ્યું. સ્વભાવ પ્રતિબંધ નથી ને, આગળ એ વિષય આવી ગયો છે બહુ શરૂઆતમાં. અઢાર ગાથા છે, બે માંથી એક ગાથા છે. જેથી આત્મા સર્વને જાણે છે અને દેખે છે તેથી તે સુખને અનુભવે છે. આમ ભવિજી જાણે છે, અભવિજી આમ શ્રદ્ધો. એટલે સ્વભાવને શ્રદ્ધા વાળો જીવ ભવ્ય હોય છે અને નહીં સ્વીકારવા વાળો જીવ અભવ્ય છે. એમ છે, અભવિજીવ કદી શ્રદ્ધો નથી. ટીકા. આ સર્વ સંસારી આત્માઓ મોક્ષ માર્ગનું યોગ્ય હોવાનું નિરાકરણ છે, એટલે કે આ ગાથામાં એ નિષેધ કર્યો છે કે સંસારમાં રહેલા સર્વ સંસારી આત્માઓ મોક્ષ માર્ગને યોગ્ય હોતા નથી, મોક્ષ માર્ગમાં આવતા જ નથી, મોક્ષ માર્ગને લાયક જ નથી, મોક્ષ માર્ગને તે પ્રાપ્ત જ કરતા નથી. કેમ કે તે સ્વભાવને સ્વીકારતા નથી. ખરેખર સુખનું કારણ સ્વભાવની પ્રતિકૂળતાનો અભાવ છે. એ સિદ્ધાંત થાય પછી વિષય પ્રતિબંધ, વિષય પ્રતિબંધ ત્યાં આગળ વિષય પ્રતિબંધ શબ્દ બોલે. વિષયમાં રૂકાવટ અથવા મર્યાદિત પણ દર્શન ને જ્ઞાન ના વિષયમાં મર્યાદિત હોવું તે સ્વભાવને પ્રતિકૂળતા છે. એટલે જ્યાં જ્ઞાન સંપૂર્ણ થાય છે, જ્યાં દર્શન સંપૂર્ણ થાય છે, ત્યાં એને કાંઈ જાણવું દેખવું બાકી રહેતું નથી, અથવા કાંઈ જાણવા દેખવા માટે ઉપયોગને લંબાવવાનો પ્રકાર રહેતો નથી. તેથી આતુરતા જ જન્મતી નથી. એટલે સ્વાભાવિક જ સુખ રહે છે. આમથી લીધું છે કે ખરેખર સૌખીનું કારણ, સુખનું કારણ શું છે? કે સ્વભાવની પ્રતિકૂળતાનો અભાવ છે. સર્વજ્ઞ સર્વદર્શીને સ્વભાવની પ્રતિકૂળતા રહી નથી. આમ એક ગુણથી બીજા ગુણને લે છે કારણ કાર્યમાં. નિશ્ચય તો એમ છે કે અંદર સુખ નામનો જે સ્વભાવ છે એ પણ પરિપૂર્ણપણે પ્રગટ પરિણમે છે. પણ સાથે કારણ કાઢી લીધું કે જ્ઞાન અને દર્શન પૂર્ણ હોય અને સુખ પૂર્ણ પરિણમે એમ બધું નથી. કેમ કે એનો સ્વભાવ છે, એટલે સ્વભાવને પ્રતિકૂળતા હોય. જ્ઞાન દર્શન એનો મુખ્ય સ્વભાવ છે, એને પ્રતિકૂળતા હોય અને સુખ પૂરું હોય એમ બધું નથી. એમ સાથે સાથે લેવું છે. ખરેખર સૌખીનું કારણ સ્વભાવની પ્રતિકૂળતાનો અભાવ છે. આત્માનો સ્વભાવ ખરેખર દ્રશ્ય જ્ઞપ્તિ છે. દર્શન અને જ્ઞાન તે આત્માનો ખરેખર સ્વભાવ છે. આમ તો અનંત ગુણ છે, એ બધા એનો સ્વભાવ છે, પણ મુખ્યપણે અનુભવમાં આવી રહ્યો છે એવો જે સ્વભાવ તે જ્ઞાન દર્શન છે, જેનાથી આત્મા ઓળખાય છે, અથવા જે મુખ્ય સ્વભાવ છે, મુખ્ય લક્ષણરૂપ સ્વભાવ છે. આત્માનો સ્વભાવ ખરેખર, ખરેખર શબ્દ લીધો છે, એ સ્વભાવ સ્વભાવ પ્રાતિકૂલ્ય ભાવ, પ્રાતિકૂલ્ય ભાવ હેતુકમ સૌથી આત્મનો એ દ્રશ્ય જ્ઞપ્તિ સ્વભાવ. એટલું જુદું વાક્ય લીધું છે. આત્મનો એ આત્માનો એટલે ખરેખર દ્રશ્ય જ્ઞપ્તિ તે આત્માનો સ્વભાવ છે. જ્ઞાન દર્શન તે આત્માનો સ્વભાવ છે. તે બંનેને વિષય પ્રતિબંધ પ્રતિકૂળતા છે. એ જ્ઞાન દર્શનના વિષયમાં રૂકાવટ આવવી તે પ્રતિકૂળતા છે. જ્ઞાન દર્શનના પરિપૂર્ણ પરિણામને રોકાઈ જવું, એમાં રૂકાવટ થવી, જેટલી અંશે થવી તે તેને પ્રતિકૂળતા છે. જીવના સ્વભાવની પ્રતિકૂળતા છે એને લઈને એને દુઃખ થાય છે એમ કેવું છે. કુતૂહલ થાય છે કે અનેક પ્રકારના જ્ઞેય જાણવાનું કુતૂહલ થાય છે. માણસ જાય છે ને ફરવા જાય છે, ભિન્ન ભિન્ન જગ્યાએ ફરવા જાય છે, પર્યટન કે છે, દેશાંતર પર્યટન કરે છે, દેશમાં વિદેશમાં અનેક જગ્યાએ. ત્યાં શું છે કે અનેકવિધ પ્રકારે અનેકવિધ ચીજોને જાણવી. બીજું શું છે એ સિવાય એમાં બીજું તો કાંઈ છે? સામાન્ય સરવાળો મારી દે તો એટલો છે કે અનેક ચીજોને જાણવી. બસ એ જીવના સ્વભાવમાં સર્વને જાણવાનું છે ને, એનો સ્વભાવ તો શું છે કે સર્વ જાણવું તે એનો સ્વભાવ છે. એટલે એને બધી ચીજો જાણવી છે, એટલે જેટલી શક્ય હોય એટલી ઘણી જાણવાની એની વૃત્તિ રહે છે. પણ બધી ચીજ શાસ્ત્રો વાંચીએ તો ઘણું જ્ઞાન થાય, ઘણું જાણવાનું મળે અને વિદવત્તા અને બધું ઘણું મળી જાય. એમાં કે છે કે એ પ્રકારની વૃત્તિ છૂટી કેવું જ્ઞાનમાં બધું જણાઈ જવાનું છે. કોઈ શાસ્ત્ર જાણવાના બાકી રહેવાના છે એ પ્રશ્ન છે. શું કે છે કે મોક્ષમાં ખરેખર આત્મા સર્વને જાણતો અને દેખતો હોવાથી તેનો અભાવ હોય છે. અર્થાત મોક્ષમાં સ્વભાવની પ્રતિકૂળતાનો અભાવ હોય છે, તેથી તેનો અભાવ જેનું કારણ છે તેનું, એટલે પારમાર્થિક સુખનું કારણ એવી સ્વભાવની પ્રતિકૂળતા, એ રૂકાવટનો અભાવ જેનું કારણ છે એવા અનાકૂળતા લક્ષણવાળા પરમાર્થ સુખની મોક્ષના અપલિત અનુભૂતિ હોય છે. પ્રતિકૂળતાનો અભાવ જેનું કારણ છે એટલે રૂકાવટ જરા પણ રહી નથી, એવા અનાકૂળતાવાળા પરમાર્થ સુખ. પરમાર્થ સુખ કેવું છે કે જેનું લક્ષણ અનાકૂળતા છે, જેમાં આકુલતાનો નાશ થઈ ગયો છે એવું પરિણામ જેનું લક્ષણ છે એ સુખ છે. એ સુખ દુઃખનું લક્ષણ બાંધ્યું છે. લોકો જેને સુખ કહે છે એને ખબર નથી કે કોને સુખ કહેવું ને કોને દુઃખ કહેવું. લોકો તો અનુકૂળતાની પ્રાપ્તિને સુખ કહે છે અને પ્રતિકૂળતાની પ્રાપ્તિને દુઃખ કહે છે. પછી ગડબડ એ થાય છે કે તેની તે ચીજ તેને અનુકૂળ લાગે છે અને તેની તે ચીજ એને પ્રતિકૂળ લાગે છે. કેમ એમ કે એનો કઈ નિયમ છે નહીં છે. ખોરાકમાં દૂધ ને ઘી સારા કે નહીં, તાવ આવે ત્યારે આપવા આપણે, તાવ આવે ત્યારે પૌષ્ટિક હોવા છતાં, શરીરને પોષણ આપનારા હોવા છતાં, શરીરની ઉષ્ણ પર્યાય હોય ત્યારે શરીરને અનુકૂળ બદલા થવાને પ્રતિકૂળ કરે. એટલું ઉચિત પ્રતિકૂળ છે ને. એટલે સુખનું લક્ષણ તો અણાકુળ ભાવ છે અને દુઃખનું લક્ષણ તો આકુળતા ભાવ છે. અનાકુળતા લક્ષણ વાળું જે પરમાર્થ સુખ એટલે વાસ્તવિક સુખ, તેની મોક્ષમાં અચલિત અનુભૂતિ હોય છે, મોક્ષમાં એની સ્થિર અનુભૂતિ હોય છે, એની શાશ્વત અનુભૂતિ હોય છે. કેમ કે સ્વભાવના પ્રતિબંધનો ત્યાં અભાવ થઈ ગયો છે. જો એને સુખ ન ઉત્પન્ન થવામાં કારણભૂત જે સ્વભાવનો પ્રતિબંધ હતો એનો નાશ થયો છે. આ પ્રમાણે ભવ્ય જીવોદ ભાવથી જાણે છે, આ પ્રમાણે ભવ્ય જીવોદ જાણે છે એમ ન કહ્યું, પણ આ પ્રમાણે ભવ્ય જીવોદ ભાવથી જાણે છે એમ બીજું એનો અર્થ કર્યો છે. ભાવથી નાની છે શ્રી જયસેનાચાર્ય કૃતિકામાં કહ્યું છે કે તે અનંત સુખનું ભવ્ય જીવ જાણે છે, ઉપાદે પણ એ શ્રદ્ધે છે અને પોતપોતાના ગુણસ્થાન અનુસાર અનુભવે છે. ભાવથી જાણે છે એટલે પરણમીને જાણે છે એમ કહ્યું છે. ભવ્ય જીવ છે તે આ પ્રમાણે અનુભવ કરીને જાણી લે છે એમ કે છે. ખાલી શાસ્ત્ર ના આધારે જાણે છે એ તો અભૂલ્ય પણ જાણે છે, અભૂલ્યને પણ શાસ્ત્ર જ્ઞાન છે એમાં એમ જાણે છે કે સ્વભાવની પ્રતિકૂળતાનો અભાવ તે સુખનું કારણ છે. પણ એમની ભાવથી જાણવાની વાત છે કે પ્રણમીને જાણવાની વાત.